હિંમતનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 11/11/89 સમયસાર ગાથા 31 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 249.
જે નહી કાઢે છે તે જીન વચનમાં કુશળ છે. કુશળ છે એટલું કહ્યું, બાકી હું છે એ આપણે કહેવાની કઈ જરૂર નથી. કુશળ નથી તો શું છે એ કઈ કહેવાની, સમજી જાય બધાય. દૂધમાંથી ઘી કાઢતા ના આવ્યું કે પણ ઘી તો એમાં છે, લાડવા બનાવો દૂધ થી કે નહીં બને, મુઠિયા નહીં તરાય દૂધમાં, ઘીમાં તરાય. ઘી એમાં જ છે દૂધમાં, પાણીમાં તો દૂધ, પાણીમાં તો દૂધ નથી, પાણી પોતે દૂધ નથી. અને દૂધમાં ઘી છે પણ દૂધ પોતે ઘી નથી. એની પ્રક્રિયા જે પ્રકારે હોય એ પ્રકારે મેળવે દૂધને, દહીં થાય પછી વલોવે, અને એમાંથી માખણ નીકળે અને તાજું માખણ ગરમ કરે તો ઘી બને. આ એવી વાત છે અપૂર્વ. તારાચંદભાઈ ને આમ થઈ ગયું, આમ એમ કે આવી સુંદર વાતો. તારાચંદભાઈ નામ એમને ઉતરા તમે. પ્રભુ આ કરી લેવા જેવું છે, બાકી તો અનંત વાર દુકાન માંડી પૈસો કમાણો, એર કન્ડિશન ગોઠવા અંદર માં, પણ એમાં કઈ હાથમાં આવે હું નથી. બધા ફાંફા છે, ધુવાડાના બાંચકા છે. વિષયોમાં સુખ નથી ને વિષયને વિષય કરનાર ઇન્દ્રિય જ્ઞાન એમાં પણ સુખ નથી. સુખ તો અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મામાં ભર્યું છે, ભર્યું છે અંદરમાં ભરચક. અત્યારે એની અંતર સન્મુખ થઈ અને એ ઇન્દ્રિય જ્ઞાન પણ મારું નહીં, એનાથી ભગવાન જ્ઞાનાનંદ પરમાત્મા એ મારી વસ્તુ છે એમ જ્યાં અહમ કરવા જાય ત્યાં નવું એક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. નવું ગ્રસ્ત અવસ્થામાં શુભ ઉપયોગમાં સમ્યક દર્શનનો જન્મ છે, શુભ ઉપયોગમાં જન્મ થતો નથી. 10 સાલની વાત છે, આજે 45 સાલ થઈને 35 વર્ષ પહેલાની વાત. એક ત્યાગી વિદ્વાન પ્રસિદ્ધ વ્યક્તિ, નામ નહીં લઉં, 19 પ્રશ્ન પૂછાતા, એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો ઘનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્યારે સમ્યક દર્શન થાય તે નિર્વિકલ્પમાં થાય કે વિકલ્પમાં, જવાબ આવ્યો મિશ્રમાં થાય. અરે પ્રભુ, ચોથા ગુણસ્તરને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે, સ્વવિકલ્પમાં જન્મ થતો નથી. એવી અપૂર્વ વાત 31મી ગાથામાં. મોહને જીતવાની, જીતવાનું લખ્યું છે, ઇન્દ્રિય જ્ઞાનને જીતવાનું, પણ ઇન્દ્રિય જ્ઞાન જીતાય તો મોહ જીતાય. ઇન્દ્રિય જ્ઞાન જીવતું રહે ને મિથ્યા તો ટળી જાય. શાસ્ત્ર વાંચ્યા કરે, 2-2, 4-4, 6-6 કલાક 6 કલાક સાંભળ્યા કરે, તત્વ ચર્ચા કરે. એ કઈ વસ્તુ નથી, હોય જુદી વાત. માટે ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા જ મોહ જીતાય છે. જ્ઞેય અને જ્ઞાયક એ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એને ભિન્ન ભાસતો નથી, એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે. એને વિભક્ત કરે, ઇન્દ્રિય જ્ઞાન થી આત્મા જુદો છે, દેહ થી તો જુદો, 8 કર્મ થી જુદો, અને ભગવાનની પૂજાના પ્રશસ્ત રાગ થી પણ આત્મા જુદો છે. જુદો થાય ત્યારે જુદો છે જણાય એમ નહીં, જુદો છે માટે જુદો જણાય છે. વર્તમાનમાં ત્રણેય કાળ રાગ થી ભગવાન આત્મા ભિન્ન છે, પુણ્ય પાપના પરિણામ થી આત્મા ત્રણેય કાળ જુદો છે એ તો ઠીક, પણ પુણ્ય પાપ ને જાણનારું જ્ઞાન, દેવ ગુરુ શાસ્ત્ર ને જાણનારું જ્ઞાન, છ દેવ ને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાન થી પણ આત્મા અધિક જુદો છે. દેહ થી જુદો, આઠ કર્મ થી જુદો, કર્મ ના લક્ષ્ય થતા રાગ થી પણ જુદો, ને રાગ ને જાણનારા જ્ઞાન થી પણ જ્ઞાન જુદો. રાગ ને જાણનારું જે જ્ઞાન, એનાથી જ્ઞાન જુદો. આ પ્રતિમા ને જાણનારું જ્ઞાન, હા પ્રતિમા તો ભિન્ન છે, પણ પ્રતિમા ના લક્ષ્ય થતું પરસત્તા અવલંબનશીલ ઇન્દ્રિય જ્ઞાન, ખંડ જ્ઞાન, ભાવ ઇન્દ્રિય, એનાથી પણ ભગવાન આત્મા જુદો છે, અંદર માં બિરાજમાન છે. એને એક વખત અંદર માં લક્ષ કરીને તું જાણતો ખરો. તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતા પ્રજ્ઞાશ્રેણી અનુભવ જ્ઞાન, અનુમાન જ્ઞાન થી આત્મા જુદો ખ્યાલમાં આવે, પણ જુદો પડે નહીં, આનંદ ના આવે એમાં. અહીંયા તો કહે છે કે એક વખત તું આ જ્ઞેય ને જીતી લે. જ્ઞેય ના ત્રણ પ્રકાર, ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય નો વિષય, એ ત્રણેય જ્ઞેય માં જાય છે. આ શાસ્ત્ર જ્ઞાન છે તે જ્ઞેય માં જાય છે, જ્ઞાન માં જતું નથી. એ જ્ઞાન નો વિભાગ નથી, જ્ઞેય નો વિભાગ છે. એ જ્ઞેય નો સ્પેર પાર્ટ છે. શાસ્ત્ર જ્ઞાન હો, દુકાન નું જ્ઞાન ને ચોપડા નું જ્ઞાન ને હીરા નું જ્ઞાન, આ ભાઈ બેઠા જ કપડા નું જ્ઞાન, કપડા નું જ્ઞાન તે જ્ઞાન નથી. અને ગોળ ની ભીલી એનું જ્ઞાન, એ આત્મજ્ઞાન છે? એ આત્મજ્ઞાન નથી. જે પોતાના સ્વભાવને છોડીને પરને પ્રસિદ્ધ કરે છે એ મિત્ર નથી પણ દુશ્મન છે. રાગ તો દુશ્મન છે, પણ સ્ટેનલેસ સ્ટીલ તરફનું જે જ્ઞાન છે કે આ થાળી છે, ના વાટકા છે, ના પતરું છે, માણિકભાઈ, એ જ્ઞાન આત્માનું નથી. રાગ તો આત્માનો નથી, દુકાન તો આત્માની નથી. પણ એ જ્ઞાન થી જ્ઞાન જુદું, એટલે જ્ઞેય થી જ્ઞાન જુદું, એટલે ઇન્દ્રિય જ્ઞાન થી પણ આત્મા ભિન્ન છે, જુદો છે. એને લક્ષ્મણ લે એક વાર. એ વાત પેલા દ્રવ્ય ઇન્દ્રિય ની વાત ભેદ જ્ઞાન ની કરે છે. ભેદ જ્ઞાન થી ભરેલું શાસ્ત્ર સમયસર. એમાં 31મી ગાથામાં દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ને ના વિષયો એ ત્રણેય જ્ઞેય માં નાખીને જ્ઞેય થી જ્ઞાયક ભિન્ન છે એવું ભેદ જ્ઞાન કરાવે છે. દ્રવ્ય ઇન્દ્રિયને કેમ જીતવી, કે દ્રવ્ય ઇન્દ્રિયના કટકા કરીને અલોકમાં મોકલી દેવી, કાનને કાપી નાખવું, ઓપરેશન કરીને અલોકમાં મોકલી દો, નાકને કાપી નાખવું, આંખને, એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતવું નથી. દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિયની સત્તામાં ભલે રહે, પણ આ દ્રવ્ય ઇન્દ્રિય મારી છે. મોતિયો આવે માટે હું જાણી શકતો નથી, વૃદ્ધાવસ્થા થઈ માટે સંભળાતું નથી. અરે પહેલેથી તું કાનથી સાંભળતો જ નહોતો, તારી ભ્રાંતિ હતી. શબ્દનું જ્ઞાન કાનથી ન થાય, અરે કાનથી તો ન થાય, પણ સૂક્ષ્મ જ્ઞાન, ભાવ ઇન્દ્રિય, એના દ્વારા પણ શબ્દનું જ્ઞાન થઈ શકતું નથી. શબ્દનું જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાનથી, ભાવ ઇન્દ્રિયથી થાય છે. એ જ્ઞેય અને જ્ઞાયકની એકતા કરે છે. આ વખતે પર્યુષણમાં પણ ઘણી સૂક્ષ્મ વાત ચાલતી હતી, પણ શાંતિથી સાંભળે છે. હિંમતનગરનું વાતાવરણ આ એક રસ છે. કોઈ જાતની અહીંયા કઈ ગડબડ બડબડ છે નહીં. સરળ પરિણામી જીવો હોય ને. કે છે કે દ્રવ્ય ઇન્દ્રિયને કેમ જીતવી, દ્રવ્ય ઇન્દ્રિય તો છે, સંયોગ રૂપે છે, પણ એને જીતીએ કેમ? આ વસંતભાઈ ના પિતાજી પણ આવી ગયા છે, બોલો. ત્યાં છે ને આપણે સેક્રેટરી પ્રથમ આત્માને જાણ એમ સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. એ કુંકુમ ભગવાને જીલી અને સમયસારની 17મી 18મી ગાથામાં કહ્યું. જો અહીંયા છે ને આપણી પાસે શાસ્ત્ર કાઢો ને, રમણભાઈ લખેલું છે કે નહીં આમાં પ્રથમ, કે હું લાલુભાઈ ને ઘરની વાત કરે છે. મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પ્રથમ આત્માને જાણવો એમ ન લખતા પ્રથમ તો વજન ત્યાં છે. શું કહ્યું? પ્રથમ આત્માને જાણવો એટલું ન લખતા પ્રથમ તો પ્રવચન છે કે પ્રથમ તો આત્માને જાણવો, બીજું જણાય ન જણાય, ઓછું જણાય, એમાં સાધીની સિદ્ધિ નથી. 11 અંગ ભણી ગયો પણ આત્માને જાણ્યો નહીં તો એકડા વિનાના બધા મીંડા. છે લખેલું રમણભાઈ છે ને શાસ્ત્રમાં, ગુજરાતીમાં છે કે સંસ્કૃતમાં આવશે? પાછા એવા તર્ક કરે ઘણા કે ભાઈ આ તો સોનગઢથી અનુવાદ થયેલું છે, એ તો પ્રથમ આત્માને જાણવો લખે ને. અરે બાપુ, આ સોનગઢની વાત નથી, આ તો દિગંબર સંતોની અતિ આસન ભવ્ય ધર્માત્મા નિત્ય આનંદનું ભોજન કરનારા એવા પુરુષોએ આ લખ્યું છે. પ્રથમ તો આત્માને જાણો, તે પ્રથમ આત્માને જાણો તો પ્રથમ 6 દ્રવ્ય જાણવા, પછી 9 તત્વ જાણવા, પછી વ્યાકરણ શીખવું, પછી મહાવિદ્યાલયમાં જવું જયપુર, ત્યાં ઉપાધ્યાય ને પછી શાસ્ત્રી ને પછી આચાર્ય. એ પ્રથમ આત્માને જાણવા માટે વિદ્યાલય છે. એ પ્રથમ આત્માને જાણવાનું ભૂલીને શીખવાનું કઈ હોતું નથી. આ શરૂઆતમાં જયારે ઉદઘાટન થયું એનું ત્યારે હું ગોતો વિદ્યાર્થીઓને સલાહ આપી, શિખામણ આપી કે ભાઈ તમે આ વિદ્યાલયમાં દાખલ તો થાવ છો પણ શબ્દ જ્ઞાનમાં રત થશો નહીં, આત્માનું લક્ષ્ય કાયમ રાખજો, નકર ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડમાં મદ આવી જશે. મદ આવ્યો વગર રે નહીં. જ્ઞાનનો મદ ભગવાને કહ્યો છે, રૂપનો, સામર્થનો, પૈસાનો મદ, જ્ઞાનનો પણ મદ લખ્યો છે. એ પૈસાના મદનો તો પાણી ઉતરે પણ જ્ઞાનનું મદ ચડે, એનો મદ તો ઉતરવો બહુ દુર્લભ છે. અશક્ય નથી પણ દુર્લભ છે. હું જાણું છું ભાઈ, તું બાપુ કાંઈ જાણતો નથી. ગણધર પરમાત્મા એ ભવે મોક્ષ જનારા કે છે કે ક્યાં આપનું કેવળ જ્ઞાન. ગૌતમ ગણધર કે છે, હે પ્રભુ મહાવીર, ક્યાં આપનું કેવળ જ્ઞાન ને ક્યાં અમારું આ જ્ઞાન. સમુદ્રમાં બિંદુ જેવું છે, અમે કઈ જાણતા નથી, આપ સર્વ જાણો છો. એટલી તો નિર્ભિમાનતા જ્ઞાનીઓને હોય છે ને અજ્ઞાનીને મત ચેડાવીના રહેતો નથી. તે પ્રથમ આત્માને જાણો, આ પેલો એકડાની વાત, આ ધર્મની શરૂઆતની વાત. પ્રથમ આત્માને જાણનાર છો એને જાણ. હું તો જાણનાર છું, કેવળ જાણનાર, કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા એવું મારું સ્વરૂપ નથી. કરતા ધર્મને પણ જાણું પણ કરતા ધર્મને કરું નહીં. પરિણામમાં કાર્ય થાય, કરતા નામનો ધર્મ છે, પરિણામમાં સટકારક. એને આત્માને જાણ્યા પછી જાણું, પેલું તો એને જાણવાનું બંધ કરું, આત્માને જાણું પછી એને જાણું, પેલા અકર્તા ને જાણું પછી કરતા ધર્મ ને જાણું. આ બધી વાત તો બહાર આવી ગઈ છે ગુરુદેવના વ્યાખ્યાનમાં, 11 ભાગ છે. આહા. એ વાત અહીંયા કહે છે. પ્રભુ સાંભળ કે ઇન્દ્રિય જ્ઞાન છે એને કેમ જીતવી. 31મી ગાથા. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી. નિર્મળ શબ્દ કેમ વાપરો કે એમાં એ ઉપયોગમાં રાગ મિશ્રિત ઉપયોગ નથી, રાગથી છૂટો પડેલો ઉપયોગ, એને નિર્મળ ભેદ અભ્યાસ કહેવામાં આવે છે. અભેદનો અનુભવ તેને ભેદનો અભ્યાસ કર્યો એમ કહેવામાં આવે છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, ચતુરાઈથી, કુશળતાથી પ્રાપ્ત. હવે અહીંયા કોઈનું નહીરો છે. કોઈનું નહીરો કેમ કયો? એક વાર એવો બના બહેનો ગામડાના ખેડૂત જતા હતા ખેતરે, ખેતરે જતા હતા તો રસ્તામાં એક રતન પડ્યું હતું, કરોડો અબજો રૂપિયાની કિંમત. હાલતા હાલતા એને વિચારાયું કે આંધળા કેમ હાલતા આવીશ. આંખ ખીચીને હાલવા માંડ્યો, એ આગળ નીકળી ગયો ને હીરો પાછળ રહી ગયો. પછી આંખ ઉગાડી, હાથમાં કઈ આવ્યું નહીં. એમ વ્યવહારના પક્ષવાળા વ્યવહારની વાતમાં આંખ ઉગાડે છે અને નિશ્ચયનું કથન આવે અહીંયા આંખ બીડી જાય. આ તો નિશ્ચયનું કથન, આ તો અરે અરે પ્રભુ વખત આવ્યો છે. નિશ્ચયનું એટલે સત્ય અને વ્યવહારનું કથન એટલે જૂઠું. વ્યવહાર સગળો ભૂતાર છે. ટોડરમલ સાહેબે એક વાક્ય કહ્યું, આગમ ને પરમાગમ નો ઉકેલની ચાવી આપી કે નિશ્ચય નહીં વડે જેટલું નિરૂપણ કરવામાં આવ્યું એટલું બધું સત્યાર છે એમ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરજે. અને વ્યવહાર વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેનું શ્રદ્ધાન છોડજે. અસત્યાર જાણી તેનું શ્રદ્ધાન છોડજે. આગમ અને પરમાગમ ને ઉકેલવાની ચાવી છે. અહીંયા કહે છે કે હવે એ ઇન્દ્રિય જ્ઞાન ને કેમ જીતું, એટલે ઇન્દ્રિય જ્ઞાન તરફ જે લક્ષ જતું હતું, આમ લક્ષ જતું હતું, આમ સાંભળવા તરફ લક્ષ જતું હતું, આ નિમિત્ત હતું. અને ઇન્દ્રિય જ્ઞાન એને નૈમિતિક, એ જ્ઞાન ને દ્રવ્ય ઇન્દ્રિયના સંબંધથી અતિન્દ્રિય જ્ઞાન તિરોભૂત થતું હતું, ઉત્પન્ન નતું થતું. હવે કરવું શું કે દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાની કળા બતાવતા ફરમાવે છે કે જે અંતરંગમાં પ્રગટ છે. શબ્દ પ્રગટ, પ્રગટ થાય એનું અવલંબન ન હોય, પ્રગટ થવાનું હોય એનું અવલંબન ન હોય, અને પ્રગટ થાય છે એનું પણ અવલંબન ન હોય, પણ પ્રગટ હોય છે એનું અવલંબન હોય. આ અનુભવની કળાને રીતામાં બતાવે છે. ઇન્દ્રિય જ્ઞાન જીતવાનું, દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાનું. પ્રથમ જે અંતરંગમાં અંતઃતત્વ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, દેહ દેવળમાં દેહથી જુદો, ભેદથી જો રંગ રાગ અને ભેદથી ભિન્ન છે આત્મા, પરિણામથી પણ આત્મા ભિન્ન છે, રહિત છે. એવા જે અંતરંગમાં પ્રગટ, આત્મા પ્રગટ છે કે આત્મા પ્રગટ છે, પ્રગટ છે તે હું છું, પ્રગટ થાય તે હું. અરે રાગ પ્રગટ થાય એ હું નહીં બરાબર, પણ સમ્યક દર્શન પ્રગટ થાય એ તો હું ખરો કે નહીં. જે વર્તમાનમાં અનાદિ અનંત નિત્ય નિરાવણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ ભાવ પારણામી જેનું લક્ષણ છે એવો આત્મા અખંડ આત્મા તે હું છું, એ પ્રગટ છે વર્તમાનમાં. છે છે ને છે કે કેમ દેખાતો નથી, કે તું દેખતો નથી, કે મને કેમ દેખાતો નથી, જો પ્રગટ હોય તો દેખાવો જોઈએ. બધા કે ગુણ ને કે આ સૂર્ય પ્રગટ છે, પેલો ગુણ કે મને કેમ દેખાતો નથી, કે તું આંખ ઉગાડ તો દેખાય તને, તું આંખ વીંચીને પ્રશ્ન કર, આંખ વીંચીને પ્રશ્ન કરી રહ્યો છે કે મને કેમ દેખાતો નથી, કે દેખતો નથી માટે દેખાતો નથી. દેખે છે બીજાને, બીજાને દેખવાની રૂચિમાં પોતાનો આત્મા દેખાશે નહીં. એક કરવાની રૂચિ પરની અને એક જાણવાની પરની રૂચિ, બે સમ્યક દર્શનમાં બાધક છે. આ બધી વાત આપણે ગુરુદેવ 11 ભાગમાં કહી ગયા છે. પૈસા કમાવાની આડે કઈ આવું અધ્યયન કરવાનું પણ સૂજે નહીં. શું થાય તો બહુ હારી જાય. અધ્યયન કરતા હોય એ વાત ગૌણ છે, ન કરતા હોય એના માટે આ વાત છે. જે અંતરંગમાં પ્રગટ, પ્રગટ એટલે વિદ્યમાન, પ્રત્યક્ષ પ્રગટ છે, આત્મા પરોક્ષ નથી. પ્રગટ એટલે વિદ્યમાન છે, છે ને છે. ભાવાય કાલ આવ્યું તને, ભાવાય સત્તા સ્વરૂપ શુદ્ધ વસ્તુ છે. પરિણામ શુદ્ધ થાય તો આત્મા શુદ્ધ કહેવાય એમ નથી, એ તો પ્રથમ થી શુદ્ધ છે. અંતરંગમાં પ્રગટ, પછી આગળ જે નિર્મળ પર્યાય પ્રગટ થાય એ સૂક્ષ્મ છે. પણ ભગવાન આત્મા તો અતિ સૂક્ષ્મ છે, કેમ કે પરિણામ ને તો કર્મના અભાવની અપેક્ષા પણ આવે છે, પણ ભગવાન આત્માને કર્મના અભાવની અપેક્ષા આવતી નથી. માટે અતિ સૂક્ષ્મ છે આત્મા. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આ બધા ત્રિકાળી દ્રવ્યના વિશેષણ છે. જેનું અવલંબન લેતા ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જાય અને અનુભવ જ્ઞાન અતિન્દ્રિય પ્રગટ થાય, એની કળા અને વિધિ, અનુભવનો વિષય અને અનુભવ આખા સમયસારમાં બે વાત છે. અનુભવનો વિષય શું અને અનુભવ કેમ થાય, આ બે વિષય ભરેલો છે સમયસારમાં. એ અનુભવનો વિષયની વાત કરે છે પહેલા, આત્માની કે અંતરમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, એમાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, એમાં ગુણસ્થાન નથી, માર્ગના સ્થાન નથી. એ તો ત્રિકાળ જ્ઞાનાનંદ અખંડ પરમાત્મા છે. પર્યાયનો તો એમાં અભાવ છે ને ગુણ ભેદનો એમાં અભાવ છે. ગુણનો અભાવ નથી, શું કહ્યું, પર્યાયનો તો એમાં અભાવ છે પણ ગુણ ભેદ, ગુણનો અભાવ નથી. ગુણનો અભાવ હોય તો ગુણી રહેતો નથી, પણ ગુણ ભેદનો અભાવ છે. ગુણ ભેદના લક્ષ્ય અભેદ ખ્યાલમાં આવતો નથી. માટે જ્ઞાન દર્શન ચારિત્ર તે પણ વ્યવહારે કહ્યું છે. માટે જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી, ને ચારિત્ર પણ નથી. એ તો જ્ઞાયક એક શુદ્ધાત્મા છે. એવા ચૈતન્ય સ્વભાવ કે ત્રિકાળી સામાન્ય સ્વભાવ, સામાન્યને વિશેષ કરે, વિષય કરે તે વિશેષ નિર્મળ છે. સામાન્ય સ્વભાવ એને વિષય કરનાર અંતર્મુખી જ્ઞાન પ્રગટ થાય, એ જ્ઞાન વિશેષ છે, પર્યાય છે. પર્યાય પોતાના આત્માને વિષય કરે, વિષય બનાવે, ત્યારે એના સકાળમાં શુદ્ધતા પ્રગટ થાય છે, નિર્મળતા પ્રગટ થાય. નિર્મળતાનો સકાળ હોય ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર જાય છે, એટલે આત્માને આશરે નિર્મળ પર્યાય પ્રગટી એમ કહેવામાં, ખરેખર તો એનો સકાળ પ્રગટ થવાનો હતો ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર જાય છે. તો આત્માને આશરે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એમ ઉપચાર કરવામાં. વાત છે ઝીણી, લોઢા કાપે
ઝીણી.
પ્રભુ એ વખત આત્માની વાત સાંભળીને હકાર તો લાય કે આ મારા સ્વરૂપની કથા ચાલે છે. અહીંયા વિકથાની તો સખત મનાય છે, બોર્ડ માર્યું છે. અહીંના પ્રમુખ શ્રી, હિંમતનગરના પ્રમુખ શ્રી, સેક્રેટરી બધાએ વિકથાની સખત મનાય. આત્મકથા ધર્મકથાનું આ સ્થાન છે. પ્રગટ અતિ સૂક્ષ્મ, સર્વજ્ઞ ભગવાને દેહમાં દેવળમાં રહેલો આત્મા બધાને વર્તમાન પ્રગટ છે. પ્રગટ છે એટલે છે, છે ને છે, એનો સ્વીકાર કરે તો પર્યાય પ્રગટ નવી થાય, સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ, નવા વિતરાગી પરિણામ પ્રગટ થાય, મોક્ષ માર્ગ બંધ માર્ગ નો વ્યય ને મોક્ષ માર્ગ નો ઉત્પાદ પ્રગટ થાય, એવો ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય લીધું, ત્રિકાળી દ્રવ્ય દ્રવ્ય લીધું દ્રવ્ય. હવે પર્યાય ની વાત કરે છે, જે પર્યાય પાંચ ઇન્દ્રિયના વિષય તરફ ઢળતી હતી, અને ભાવ ઇન્દ્રિય ભાવ કર્મ, ભાવ ઇન્દ્રિય કહો કે ભાવ કર્મ કહો, એક જ વાત છે, કર્મ ચેતના છે. શાસ્ત્ર જ્ઞાન રાગ તો કર્મ ચેતના છે, પણ શાસ્ત્ર જ્ઞાન પણ કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નો અંશ એમાં નથી. આ ઇન્દોર ના એક ભાવ પ્રોફેસર ભાઈ છે, ઇન્દોર માં, એને હું પ્રોફેસર કહું છું, નામ ભૂલી ગયો, જમનાલાલ, જમનાલાલ. એને મુંબઈ મલાડ માં હું ગયો તો, ત્યાંથી આપણે ઘણા વખત પહેલા શું કહેવાય સિબિર હતી, તો એ વાનપણ પૂરું થયું, એ બહાર નીકળ્યા. મને કે ભાઈ આ રાગ તો કર્મ ચેતના છે બરાબર, પણ શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નો માણસ પણ જ્ઞાન કહેવાય છે ને. મેં કે મો રાજા એ એનું નામ જ્ઞાન રાખ્યું છે, એમાં લોકો ઠગાઈ ગયા. સર્વજ્ઞ ભગવાન એનું નામ છે જ્ઞેય, જાહેર થાવ કે તમારું નામ જ્ઞેય છે. દેહધની માં આવ્યું કે આ ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી, એટલે વ્યવહાર નહીં, એને જ્ઞાન કહે છે. એ વ્યવહાર નહીં છે, એ મોહ નો સરદાર છે. એને કામ સોંપ્યું છે કે બધાને તું એમ કેજે કે આ ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન છે, જ્ઞાન 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 એમ જ રાખજે, જ્ઞેય જ્ઞેય બોલીશ માં. આ હા, બધાએ માની લીધું ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન થી જુદું જ્ઞાન. અરે એ પણ નવું પ્રગટ થાય છે, પણ ત્રિકાળ જ્ઞાન તો વિદ્યમાન, એનું અવલંબન લેતા જ્ઞાન પ્રગટ થાય ને આત્માનો અનુભવ થાય. એ ચૈતન્ય સ્વભાવ એના અવલંબન ના બળ વડે આ શાસ્ત્ર નું અવલંબન છોડી દે, દેશના લબ્ધિ સાક્ષાત સાંભળતો હો એનું લક્ષ છોડી દે, પરદાવાઓ દુગઈ ગતિ માઠી થશે. દુગઈ એટલે ગતિ, માઠી ગતિ થશે. અરે હા હા, દિવ્યધ્વનિ સાંભળે, દેશના લબ્ધિ સાંભળે તો સમ્યક દર્શન થાય. એ ભૂત નૈગમ નહીં નું કથન છે, એનું લક્ષ છોડીને આત્મામાં આવ્યો ને સમ્યક દર્શન થયું, સાક્ષાત સમોસણમાં બેઠો છે, સમ્યક દર્શન થયું. ત્યારે એની પૂર્વ પર્યાયમાં દેશના લબ્ધિ સાંભળવાનો ભાવ હતો તો એનાથી થયું એમ ઉપચાર, ભૂત નૈગમ નહીં આવે છે. વર્તમાનમાં જ્યાં સુધી લક્ષ છે વાણીનું, ત્યાં સુધી તો ઇન્દ્રિય જ્ઞાન આત્માને તિરોભાવ કરીને ઉત્પન્ન થાય છે, સમ્યક દર્શન નો નાશ કરીને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે, સમ્યક જ્ઞાન નો નાશ કરે છે ઇન્દ્રિય જ્ઞાન. આ તો શું કરવું કે આત્માનો અવલંબન લે, ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જશે અને અનુભવ થશે, એકતા બધી તૂટશે, પછી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનના જ્ઞેયમાં જશે, પછી જ્ઞાન હોવાની ભ્રાંતિ નહીં થાય. શું કહ્યું આ, એક વખત અનુભવ થયો પછી શાસ્ત્ર જ્ઞાન તો રહેશે, દેશના લબ્ધિ નું પરસત્તા અવલંબનશીલ જ્ઞાન તો રહેશે, પણ સાધક એને જ્ઞાન જાણતા નથી, માનતા નથી, એ તો જ્ઞેયના ખાતામાં નાખી દીધું. હા હા, એ જ્ઞેયનો વિસ્તાર છે, છ દ્રવ્ય જ્ઞેય છે, નવ તત્વ ના ભેદો જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞેય છે પ્રભુ. આ હા, જ્ઞાયક એનાથી જુદો છે, જ્ઞેય અને જ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાન ની આગાથા છે. જ્ઞેય તો ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય ને એના વિષયો અને દ્રવ્ય ઇન્દ્રિય, એ ત્રણેય જ્ઞેય છે, જ્ઞાન એમાં નથી. જ્ઞાન નથી કેમ કે ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાનને પરમાત્મા સંતો જ્ઞાન કહે છે, જે જ્ઞાન ભગવાન આત્માને પ્રસિદ્ધ ન કરે, પરને પ્રસિદ્ધ કરે ને રાગને ને ભેદને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન નથી પ્રભુ, અજ્ઞાન છે, છેતરાણો તું મો રાજા, એનું નામ રાખ્યું જ્ઞાન. આહા, સર્વજ્ઞ ભગવાને કહ્યું કે એનું નામ જ્ઞેય છે. એક જીવને શંકા પડી મોહરાજામાં ફસાણો તો એને માનતો તો જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. પછી કોઈ સંત મળ્યા એને, મહાવિદ્ય ક્ષેત્રની વાત છે, આ તો દ્રષ્ટાંત છે હો, કોઈ મહાવિદ્ય ક્ષેત્રની વાત કઈ હું જાણું છું એમ ન લેવું, આ તો દ્રષ્ટાંત થી વાત કરું છું. કે મુનિરાજે કહ્યું કે ભાઈ ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન નથી, એ તો જ્ઞેય છે. એને તો જ્ઞાન પણ શ્રદ્ધામાં લીધું હતું કે આ તો જ્ઞાન જ છે, ઇન્દ્રિય જ્ઞાન નો ઉગાડ. રાગ તે જ્ઞાન નહીં, રાગ ને જ્ઞાન નથી માનતો, પણ રાગ ને જાણનારું એકાંતિક જ્ઞાન એ જ્ઞાન છે માનતો તો સંતે કહ્યું કે નહીં એ જ્ઞેય છે. એને શું હવે આ શું કરવું આનો ઉકેલ? જો સભામાં સમોસણમાં અંદર માંથી પ્રશ્ન ઉઠાયો પોતે, પ્રભુ આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન છે કે જ્ઞેય છે? એમાં જ્ઞાન નો અંશ જ્ઞાન ચેતના નથી, કર્મ ચેતના છે, ભાવ કર્મ છે, એને અસદભૂત વ્યવહારમાં નાખ્યું છે. એને જીતવા માટેની આ છે. રાગ ને જીતવાની તો વાત ઠીક, પણ માટે ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી ત્રણ વાત કરી. હવે એનું અવલંબન, તેના અવલંબન ના બળ વડે, જે અવલંબન શાસ્ત્ર નું લેતું તો ઇન્દ્રિય જ્ઞાન, એ અંતરમુ જ્ઞાન વયું ભેદ જ્ઞાન માં આવ્યો. વેદનાનો વિચાર કરી વિચાર પણ છૂટો, વિચાર પણ છૂટો. આ ઇન્દ્રિય જ્ઞાન છે એવો વિચાર કરે ત્યાં સુધી અનુભવ ન થાય. એ જ્ઞેય છે ત્યાં સુધી અનુભવ નહીં થાય. એ જ્ઞેયને જાણવાનું બંધ થાય ને જ્ઞાયકને જાણે, ત્યારે જ્ઞેય જ્ઞાયકની એકતા બધી તૂટી જાય અને અનુભવ થાય. એવી વાત છે, અનુભવ વિના ધર્મની શરૂઆત નથી. લાખ કરોડ શાસ્ત્ર ભલે ભણે ને વાંચે, અગિયાર અંગ ભણ્યો, પણ એમાં કઈ હાથમાં આવ્યું. માટે એના અવલંબન, અવલંબન એટલે કે જે જાણનાર જ્ઞાયક છે તે જ હું છું એમ અંતરમાં વળી, અને જ્ઞાયક ને જાણ્યો અને જાણેલાનું સિદ્ધાંત પણ થયું, પ્રતીતિ થઈ ગઈ. ઓહો હો હો, આ ઇન્દ્રિય જ્ઞાન થી જુદો આત્મા હતો એ સાંભળ્યું તો સંતો પાસે, પણ આ તો પ્રત્યક્ષ અનુભવમાં આવ્યું ત્યારે તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી ઉભારીઓ ભાઈ. આ સર્વથા શબ્દ જૈન દર્શનમાં ન હો, એકાંત થઈ જશે. એક એક વાતની ચોખવટ કરવાની જરૂર છે. આમાં શબ્દ પીડ્યો છે સર્વથા, છે સર્વથા રમણભાઈ ગુજરાતીમાં છે કે સંસ્કૃતમાં આવી છે? આ કિરણભાઈ શાસ્ત્રી પર બેઠો છે અહીંયા, એ તો શાસ્ત્રી છે સંસ્કૃત. શું કિરણ સંસ્કૃતમાં છે કે નહીં? સર્વથા આમાં છે, સર્વથા શબ્દ જો. હા હા, આપણે વાંચીએ એમાં શું વાંધો?
70 પાના ઉપર ઉપર
69 પાના ઉપર સર્વથા. ગુજરાતી સમાજ ઉપર ઉપકાર છે, જેને ગુજરાતી અનુવાદ કર્યો ભાવ ભાષણ આપણને, એમાં વિશેષતા હિન્દી કરતા માતૃભાષામાં ભાવ ભાષણ, એટલો ગુજરાતી સમાજ ઉપર એનો ઉપકાર છે. સજ્જન ઉપકાર ને ઓળવે નહીં, ત્રસા લાગી હોય, પ્રાણ જાતા હોય ને પાણીનો લોટો પાયો હોય, એ કરોડપતિ હોય ને ઓલો સામાન્ય માણસ હોય, તો પણ એ પાણીનો લોટો પાનાર એની સામે આવે ત્યારે આમ નમી જાય. આ સજ્જન ઉપકાર ને જે જે પ્રકારનો જેનો તથા પ્રકારનો ઉપકાર, સર્વથા પ્રકારની વાત નથી આ, તથા પ્રકારનો ઉપકાર, જેટલો જેનો જે પ્રકારે, જેટલો જેનો જે પ્રકારે હોય સજ્જન ઉપકાર હવે નહીં. કિંમત છે હિંમતભાઈ નો ગુજરાતી સમાજ ઉપર, આપણા ઉપર ઉપકાર. મેં તો એને ઘણી વાર રૂબરૂમાં કહેલું તમારો ઉપકાર છે. એ જયારે હિન્દી નું ગુજરાતી બનાવતા હતા અનુવાદ, ત્યારે ગુરુદેવ નો ઓર્ડર હતો, આદેશ હતો, હિંમતભાઈ જેટલું જયચંદ પંડિતે લખ્યું હિન્દીમાં એનો જ આપણે અક્ષર અક્ષર ગુજરાતી કરવો. તમારે કઈ વિશેષ લખવું હોય, કેવું હોય તો કૌંસ કરવો અને કા ફૂટનોટમાં વિશેષ લખવું, બાકી બિલકુલ હિન્દી નું જ અક્ષર અક્ષર ગુજરાતી થવું જોઈએ. અને એ પ્રકારે થયું છે, સમજી ગયા? એટલે આ તો 200 વર્ષ પહેલા થઈ ગયા. જયચંદ પંડિત જયપુરમાં એને અનુવાદ કર્યો. ત્યાં સુધી તો સંસ્કૃત હતું, અનુવાદ હિન્દીમાં થયો નહોતો. એ ટોડોમલજી સાહેબ ની હયાતીની વાત છે. બધા સાથે બેસતા હતા, એમાં એવો બનાવ બન્યો, જયચંદ પંડિતજીને વિચાર આવ્યો કે આનું હિન્દી અનુવાદ થાય તો સારું, સામાન્ય જનને ફાયદો થાય. ત્યારે બીજા પંડિતો કે ભાઈ આ સમયસાર શાસ્ત્ર છે ને, એ નિશ્ચયનો ગ્રંથ છે, અને ક્યાંક ઊંધું પડશે ને લોકો સ્વચ્છંદી થઈ જશે ને, એટલે આ જે સંસ્કૃત છે એ બરાબર છે કે નહીં, હિન્દી થવું જોઈએ. એનો દ્રષ્ટાંત આપ્યો કે સાકર ગધેડો ખાય તો મરી જાય, કે સાકર મનુષ્ય ન ખાવી, એમ કે લાયક જીવનું કામ થશે અને ઓલો તો રખડવાનો છે, એની ક્યાં વાત કરવી આપણે. એમાં અનુવાદ થઈ ગયો અને એમાં શ્રીમદ રાજચંદ્રજીના હાથમાં સમયસાર શાસ્ત્ર આવ્યું અને એને પરમસુરત પ્રભાવક મંડળની સ્થાપના કરી, અને ઢુંઢારી ભાષામાં હતું પાનામાં, એનું ચાલતી હિન્દી ભાષામાં એમની હાજરીમાં અનુવાદ થયો. અને એની ગેરહાજરીમાં એ 75 સાલમાં સમયસાર બહાર પડ્યું છપાણું, ઝવેરી બજારમાં. ખારો કુવો કે શું કઈ કહે છે, ખારો કુવો અહીંયા અત્યારે ઓફિસ બનતા હતી, હતી 20 વર્ષ પહેલા છે ને જી. એ 75 સાલમાં સમયસાર છપાણું અને 78 સાલમાં આપણા ગુરુદેવના હાથમાં આવ્યું. ઝવેરી એ પારખેલો જીરો, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. એમાં આ બધી વાત, શુદ્ધાત્માની વાત, આ એક પુરુષથી બહાર આવી, બાકી જેના શાસ્ત્ર હતા એ પણ જાણતા નહોતા. એ કૈલાસચંદી પંડિત, કાશીના પંડિત સ્વીકાર કર્યો કે આ સમયસારનું વાત તો ગુરુદેવ ગાંધી સ્વામીએ બહાર પાડી વાત. ત્યારથી અમે તો અધ્યયન નહોતા કરતા, પણ બધા કે સોનગઢ વાળા આમ કે છે, ગાંધી સ્વામી આમ કે, સમયસાર આમ લખ્યું છે, પછી સમયસાર વાંચવાની ફરજ પડી અમારે. જોઈ લેજો આ અંધારું, ટીકા નથી, વસ્તુની સ્થિતિ નિર્વિમાણી માણસ પોતે કહ્યું. પછી તો અમે સમયસાર જોયું, આ સમયસાર તો ભેદજ્ઞાનથી ભરેલું. એમ અહીંયા કે છે કે તું પરનું અવલંબન લઈ લઈને દુઃખી થયો અને ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન ઉત્પન્ન કરીને આત્માનો તિરુભૂત કર્યો, તિરસ્કાર કર્યો, આત્માની બેદરકારી રાખી. હવે ચૈતન્ય સ્વભાવનું અવલંબન લે, એના અવલંબનના બળવડે સર્વથા પોતાથી જુદી કરી, કે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. આ સર્વથા શબ્દમાં એકાંત આવી જશે તો, કે સર્વથા શબ્દથી સમ્યક એકાંત થશે તો અનુભવ થશે. લે શું કહ્યું, સર્વથામાં આવી જાય તો સમ્યક એકાંત થશે અને સમ્યક એકાંતમાં આત્માનો અનુભવ થશે તો અનેકાંત જ્ઞાનનો જન્મ થશે. સંતોની વાણીમાં માલ હોય છે. આ તો સર્વથા લેખક છે, આ કઈ ભૂલ લાગે, આ એકાંત થઈ જશે, આ સ્વતંત્રી થઈ જશે. એને પરાધીનતા ગમે છે ને, એને પરાધીનતા ગમે છે એટલે સ્વતંત્રતાની વાત આવે એને ગમતી નથી. સર્વથા પોતાથી જુદી કરી જાણી કે સર્વથા ભિન્ન છે આત્માથી. દ્રવ્ય ઇન્દ્રિય આંખ કાન નાક એ પુદગલ ની અવસ્થા, પુદગલ છે એ તો આત્માથી સર્વથા ભિન્ન છે, જુદી છે. આ જળ ને ચેતન બે ભિન્ન ભિન્ન છે. જળ ભાવે, જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ચેતન પોતાનો સ્વભાવ છોડીને જળ ન થાય અને જડત્વ છોડીને ચેતન ન થાય. માટે સર્વથા શબ્દ વાપરો. સર્વથા શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સર્વથા સમ્યક એકાંત નું દ્યોતક છે, મિથ્યા એકાંત નું દ્યોતક નથી. સર્વથા પોતાથી જુદી જાણી આ જાણવાનું સાધન જ નથી. આત્માને જે જાણવાની દશા થાય એનું સાધન આંખ કાન નાક એ સાધન નથી. ભિન્ન સાધન છે, સાધન નથી. સાધના ભાસ છે. સાધન હોવાની તને ભ્રાંતિ થઈ ગઈ છે કે કાન હોય તો સાંભળું ને આંખ હોય તો જાણી શકું. પ્રભુ આત્મા ને કાને નથી ને નાક, આત્મા નાક વિના નો છે, કાન વિના નો છે. એક વખત મુંબઈ માંથી પરાબા જતા હતા, એમાં ચંપકભાઈ ગદી ને એના ધર્મવર્તી સાથે હતા. તે રસ્તામાં વાત કરી, આ ચર્ચા નીકળી, સમજી ગયા, 49 ગાથામાં બધી વાત છે. તો આત્મા ને કાન નથી નાક. કે ભાઈ લાલચંદભાઈ, અહીંયા થાણા નજીક છે, હો મને કે થાણામાં ગાંડાની હોસ્પિટલ હશે. એટલે આનંદી માણસ હતા સમજવા માટે કે આ થાણાની હોસ્પિટલ નજીક છે. શું કયો છે? કાન નથી ને કાન વળ્યા. કાન જ નથી આત્માને કે ના, કે કાન વડે સાંભળે છે કે ના. તો મને કે આ હમણાં થાણા નજીક છો, તમને હોસ્પિટલમાં દાખલ કરી દેશે. કહો ભલે કરે, કઈ વાંધો નહીં. ગાંડાની હોસ્પિટલ છે ને, એ ડાયાની ક્યાં દુકાન છે? હા, ગાંડા ભેગા થાય તો એમ જ વાત કરે ને, બીજું શું. કાન ન હોય તો ન સંભળાય. અરે અહીંયા તો કે છે કે ઇન્દ્રિય જ્ઞાન થી શબ્દ નું જ્ઞાન ન થાય. શબ્દ ના જ્ઞાન માટે પણ આત્મ જ્ઞાન જરૂર છે. આત્માના જ્ઞાન પૂર્વક લોકાલોક નું પણ જ્ઞાન સેજે થઈ જાય, પણ એના લક્ષ વિના થાય છે. એ પોતાથી સર્વથા જુદી કરી ભેદ જ્ઞાન નો પ્રકાર. 8:30 થી 9:30 હે વખત થઈ ગયો. 5 મિનિટ વધી ગઈ ને.
મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમ મંગલમ કન્નપુન્નાર્યંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ ભેદમ જયતો નમઃ સમય સારાય સ્વરમ સચકાર. આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. આજથી 2000 વર્ષ પહેલા કુંકુંદ આચાર્ય ભગવાન એક સમર્થ આચાર્ય દિગંબર મહામુનિ ભાવલીજી સંત નિત્ય આનંદના ભોજન કરનારા થયા. તેમને વર્તમાનમાં તીર્થંકર દેવાદિદેવ નો વિરહ સાયલો. એવા વિકલ્પ ઉઠા કે આહા, અત્યારે આ પંચમ કાળમાં કોઈ તીર્થંકર ભગવાન તીર્થંકરે નહીં ને કેવળી સામાન્ય પણ નહીં, એમના યોગનો વર્તમાનમાં મને અભાવ છે. એવા વિકલ્પ ઉઠતા એવો કોઈ બનાવ બની ગયો કે એને મહાવીર ક્ષેત્રની યાત્રાએ બતાવ્યા. અને સાક્ષાત શ્રીમંદર ભગવાનની સભામાં દિવ્ય ધ્વનિ 8 દિવસ સાંભળી, 8 દિવસ ત્યાં રહ્યા અને ત્યાંથી આવીને આત્મજ્ઞાન તો હતું પણ વિશેષ ઘણો ખુલાસો થયો. ત્યાં શ્રુત કેવડી પાસે પણ એમને ઘણા વિશેષ ખુલાસાઓ મળ્યા. અહીંયા પધાર્યા, પધારીને મદ્રાસથી 80 માઇલ દૂર એક પોન્ડર હિલ છે, એની તપોભૂમિ હતી. ત્યાં ત્યાં આવીને શાસ્ત્રોની રચના કરી. એમાં એક આ સમયસાર શાસ્ત્રો, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટભાવર, પંચાસ્તિક આદિ, એમાં આ સમયસાર એ ગ્રંથાધિરાજ છે, ગ્રંથોમાં અધિપતિ છે, સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર છે. દ્રવ્યાન યોગનું એ સમયસાર શબ્દ એમ બતાવે છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું એ હું આમાં કહીશ. અને એકત્વ વિભક્ત આત્માની વાત હું કહીશ. એકત્વ એટલે અનંત ગુણથી આત્માનું એકપણું છે, અને વિભક્ત નામ પર્યાય માત્રથી ભગવાન આત્મા ભિન્ન છે. એવી દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનની વાત મુખ્યપણે હું કહીશ. ગૌણપણે દેહાદીને પરદ્રવ્યથી ભિન્ન છે એ પણ વાત હું કહીશ. પણ મારો મુખ્ય વિષય જો હોય તો એકત્વ અને વિભક્ત એવા આત્માના સ્વરૂપને હું બતાવીશ, જણાવીશ. તમે પણ તમારા અનુભવથી પ્રમાણ કરજો. એમ જ્યારે કહ્યું ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો કે એવો એકત્વ વિભક્ત આત્માનું સ્વરૂપ જે આપ કહેવા માગો છો એનું સ્વરૂપ શું છે, કૃપા કરીને મને કહો. ત્યારે એ પ્રશ્નના ઉત્તરમાં 6ઠી ગાથાનો જન્મ થયો કે સાંભળ, આ ભગવાન આત્મા છે તે પ્રમત અપ્રમત બે પ્રકારની દશાઓ, અશુદ્ધ અને શુદ્ધ બે પ્રકારના પરિણામથી ભગવાન આત્મા ત્રણેય કાળ ભિન્ન છે. અને ભિન્ન હોવા છતાં જે અભિન્ન માને છે તે અજ્ઞાની થઈને સંસારમાં રખડે છે. અને એ પરિણામ માત્રથી ભિન્ન શુદ્ધ આત્માની ઉપાસના કરે છે, આરાધના કરે છે, અનુભવ કરે છે. તે વર્તમાનમાં સમ્યક દર્શનાન ચારિત્રાની મોક્ષ માર્ગમાં આવી જાય છે એવા શુદ્ધાત્માની કથા હું કહીશ. એમાં આ આત્મા છે એ દેહથી ને કર્મથી તો સર્વથા ભિન્ન છે, એમ કે વ્યવહાર નહીં પણ એનું એક ક્ષેત્ર નથી, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં પણ ભિન્ન ક્ષેત્ર રહેલા 6 દ્રવ્ય છે એ તો ભિન્ન જ છે. પણ અંદરમાં જે રાગાદિની ઉત્પત્તિ થાય વિભાવની, અથવા એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એનાથી પણ આત્મા જુદો છે, પરિણામથી આત્મા ભિન્ન છે, અને આત્માથી પરિણામ ભિન્ન છે. પરિણામથી આત્મા ભિન્ન છે અને આત્માથી પરિણામ ભિન્ન છે. તેથી શુદ્ધાત્મા કોઈ પણ પ્રકારના પરિણામને કરતોય નથી ને વેંધતો નથી. જેમ પરદ્રવ્ય કરી શકાતા નથી ને વેધી શકાતા નથી, એમ અંદરમાં ઉત્પન્ન થતા બહિર્લક્ષી ભાવો કે અંતરલક્ષી ભાવો બે પ્રકાર, એ પરિણામથી આત્મા અત્યંત સર્વથાભિન છે. નવ તત્વથી આત્મા અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન છે. કેમ કે એ વિભક્ત નામ જુદા છે. પરમાત્માથી એ પરિણામ પરના સંબંધના સદભાવ અને અભાવ એવા સંબંધથી ઉત્પન્ન થતા ભાવો એ આત્માના સંબંધથી કોઈ ભાવ ઉત્પન્ન થતા નથી. મલિન પરિણામ હો કે નિર્મળ પરિણામ હો, મલિન પરિણામ વિકારી પરિણામ કર્મના સદભાવના સંગે ઉત્પન્ન થાય છે, માટે આત્માથી ભિન્ન છે. અને સંવરિયાને મોક્ષના પરિણામ પણ આત્માના અભાવની, કર્મના અભાવની અપેક્ષા રાખે છે, માટે એ પણ કર્મકૃત છે, માટે એ પણ મારાથી ભિન્ન છે. અને હું તો અનંત ગુણથી અભિન્ન છું, પરિણામથી ભિન્ન, અનંત ગુણથી અભિન્ન હું આત્મા છું. એવા આત્માનું જે કોઈ આત્મા લક્ષ કરે છે તેને પ્રત્યક્ષ આત્માનો વર્તમાન કાળમાં અનુભવ થાય છે. એ અનુભવની છાપ, લક્ષણ, ટ્રેડમાર્ક અતિન્દ્રિય આનંદ આવે છે. અતિન્દ્રિય આનંદ થોડો આવે છે, આવે છે સિદ્ધની જાતનો આનંદ. જાત બેની એક છે પણ માત્રામાં ફરક છે. પરમાત્માને પૂર્ણ આનંદ પ્રગટ થઈ, આને અલ્પ આનંદ પ્રગટ થયો. જેમ કે સાકર કરતા સેકરીનનો સ્વાદ ગળપણ 550 ગુણો હોય છે, 550 ગુણી એમાં મીઠાશ હોય છે સાકર કરતા, એમ અહીંયા અલ્પ આનંદ આવે છે. પૂર્ણ આનંદની અપેક્ષા એ બહુ અલ્પ આનંદ છે. જાત બે એક છે એ એનો ટ્રેડમાર્ક છે સમ્યક દર્શનનો. આત્માનું સિદ્ધાંત થયું, આત્માનું સિદ્ધાંત સમ્યક દર્શન છે. નવ તત્વના ભેદનું સિદ્ધાંત સમ્યક દર્શન નથી. તો અનંત વારેણે કર્યું ભેદની શ્રદ્ધા કરી, પણ અભેદની અભેદ થઈને એને શ્રદ્ધાને જ્ઞાન કર્યું નહીં. એવું જ્ઞાન થાય તેને ભગવાન ધર્મની દશા પ્રગટ થઈ કરે કહેવામાં આવે છે. એમાં આ વેદ જ્ઞાનના પ્રકારમાં ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જુદો છે એવી ગાથા છે. દેહથી તો જુદો, કર્મથી જુદો, કર્મના સંગે થતા વ્રત અવ્રતના ભાવો, પુણ્ય પાપના ભાવો, શુભાશુભ ભાવો, જળ અચેતન એનાથી તો જુદો. પણ ઇન્દ્રિય જ્ઞાન પણ જળ અને અચેતન છે, માટે એનાથી ભગવાન આત્મા જુદો છે. એવી અપૂર્વ વાત 31મી ગાથામાં મોહના નાશનો ઉપાય અથવા મમત્વ ભાવના અભાવનો ઉપાય એમાં બતાવે છે. દેહમાં મમત્વ કરી રહ્યો છો, તારી ભૂલ છે. દેહ તારો નથી, દેહનો સ્વામી પૂતગલ છે. તું શુભાશુભ ભાવમાં મમત્વ કરી રહ્યો છો કે મારા છે, એનો સ્વામી પૂતગલ છે, એનો સ્વામી ભગવાન આત્મા. કેમ કે જળ અને અચેતન છે, શુભાશુભ ભાવ જળ અને અચેતન છે. જે ભાવે તીર્થંકર કર્મની પ્રકૃતિનો મન થાય એવો શુભ ભાવ પણ જળ અને અચેતન છે, આત્માથી ભિન્ન છે. પ્રભુ એનાથી આગળ વધીને કહે છે કે આ શાસ્ત્ર જ્ઞાન થાય છે ને એનાથી આત્મા ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાનથી આત્મ જ્ઞાન ભિન્ન અને આત્મ જ્ઞાનથી જ્ઞાયક ભિન્ન. શું કહ્યું? રાગ થી તો આત્મા ભિન્ન છે, પણ રાગ ના લક્ષ વાળું જે ઇન્દ્રિય જ્ઞાન થાય, ત્યાં રાગ થયો, ક્રોધ થયો, માન થયો, માયા થયો, એને જાણનારું એકાંતિક ઇન્દ્રિય જ્ઞાન એ જડ ને અચેતન છે, એ જ્ઞેય નો ભાગ છે, જ્ઞાયક નો ભાગ નથી. રાગ તો કર્મ નો ભાગ છે, રાગાદિ એ કર્મ નો ભાગ, કુદગલ નો ભાગ છે, અને ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય નો વિભાગ છે, જ્ઞેય નો એક ભાગ છે. જ્ઞેય નો ભાગ એટલે જે જ્ઞેય ના સંબંધથી થાય, જ્ઞેય ને પ્રસિદ્ધ કરે, તે પોતે પણ જ્ઞેય છે, જ્ઞેય ને પ્રસિદ્ધ કરે. જે જ્ઞાન એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. એક ભાવક નો ભાવ, એનાથી આત્મા જુદો, અને જ્ઞેય ભાવ થી પણ આત્મા. કેમ કે શાસ્ત્ર ના શબ્દો આવે તો અભ્યાસી ને ખ્યાલ આવે કે વાત સાચી શાસ્ત્ર માં છે આ વાત. ભાવક નો ભાવ, ભાવક એટલે દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ રાગ ને ઉત્પન્ન નથી કરતું, પણ રાગ ઉત્પન્ન થાય ત્યારે એનું લક્ષ્ય દ્રવ્ય કર્મ પર જાય છે, માટે એને ભાવક નો ભાવ કહેવામાં આવે છે, જ્ઞાયક નો ભાવ નથી. આ શુભાશુભ ભાવ, દયા દાન કરુણા કોમળતાના પરિણામ, યાત્રાના પરિણામ, પૂજાના પરિણામ, આ વ્રતાદિના પરિણામ, એ બધા શુભ ભાવ ભાવક નો ભાવ છે, ભાવક ના સંગે ઉત્પન્ન થયેલા ભાવો છે, એનાથી આત્મા ભિન્ન છે, ભાવક નો ભાવ છે, જ્ઞાયક નો ભાવ નથી. એનાથી આગળ વધીને અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ની વાત ચાલે છે. એ ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય નો ભાવ છે, જ્ઞાયક નો ભાવ નથી. એક ભાવક નો ભાવ રાગાદી, અને શાસ્ત્ર જ્ઞાન છે, શાસ્ત્ર પણ જ્ઞેય, અને શાસ્ત્ર ના સંબંધ થી ઉત્પન્ન થયેલું ઇન્દ્રિય જ્ઞાન એ પણ જ્ઞેય છે. એ જ્ઞેય નો એક ભાગ છે. ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય ભાવ છે, જ્ઞેય નો ભાવ છે. આ વાત 36, 37, 38 ની ગાથામાં સમયસારમાં છે બધી વાત. એ ભાવક ના ભાવ થી પણ પરમાત્મા જુદો, અને જ્ઞેય ના ભાવ થી પણ ભગવાન આત્મા ભિન્ન છે, એવા ભેદ જ્ઞાન કરતા એને અંતર્મુખ એક નવું જ્ઞાન, જાત્યાંતર જ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન ની જાતિ થી ઓનું જ્ઞાન જુદું છે. પરને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન, અજ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, એનાથી એક જુદું. આ શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન નવું પ્રગટ થાય એ જાત્યાંતર જ્ઞાન છે, જાતિ એની જુદી છે. શ્રીમદ રાજચંદ્રજી એક અવતારી પુરુષ થયા, તેઓ શ્રી ફરમાવે છે કે જે અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તો જ્ઞાન તો કઈ ભવહેતુ થાય નહીં, તો એ જ્ઞાન નો શું અર્થ? ઇન્દ્રિય જ્ઞાન, વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે, નિશ્ચય નહીં એને જ્ઞેય કહે છે. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, એવો શબ્દ આવ્યો. જે રાગ અનંત કાળથી રાગ ભવહેતુ થતું હતું, એવો શબ્દ ન લખતા માર્મિક વાત છે 31મી ગાથાને લગતી. જે જ્ઞાન ભવહેતુ થતું હતું, એમ ન લખ્યું કે જે રાગ ભવહેતુ થતું હતું. રાગ તો ભવહેતુ થાય એ તો સૌ કોઈ જાણે, પણ જે જ્ઞાન ભવહેતુ થતું હતું, જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞાન એટલે આત્મજ્ઞાન નહીં. આત્મજ્ઞાન ભવનું દુઃખનું કારણ થઈ શકે નહીં. માટે જે જ્ઞાન અનંત કાળથી શબ્દ વાપર્યો છે, આ ઇન્દ્રિય જ્ઞાન અનંત કાળથી ચાલતું આવે છે.
સ્વભાવના ભાન વિના ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને પરને પ્રસિદ્ધ કરે છે અને પરમાં એકતા બુદ્ધિ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન પરની આરે એકત્વ કરે અને અતિ ઇન્દ્રિય જ્ઞાન પરથી વિભક્ત કરી નાખે આત્માને. ઇન્દ્રિય જ્ઞાન પરથી એકત્વ કરે અને અતિ ઇન્દ્રિય જ્ઞાન પરથી વિભક્ત કરીને આત્માનો અનુભવ કરે. આહા, એ જે અનંત કાળથી જે જ્ઞાન ભવેતું થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી અને ભવ નિવૃત્તિ રૂપે થયું એવા સમ્યક દર્શનને નમસ્કાર કરું છું. જાત્યાંતર જાતિ જુદી છે, જ્ઞાન બે કહેવાય. એક વ્યવહાર નહીં થી ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન કહેવાય, પણ નિશ્ચય નહીં થી તો અતિન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન કહેવાય. માટે અજ્ઞેય છે, જ્ઞાન નથી. એમ જે જ્ઞાન અનંત કાળથી ભવેતું થતું હતું ત્યારે સમય માત્રમાં જાત્યાંતર, સમય માત્રમાં અંતર્મુખ થયો અને જ્ઞાયકના દર્શન જ્યાં કર્યા ત્યાં નવું જ્ઞાન પ્રગટ થયું. જાતિ જુદી, અનંત કાળથી નહીં પ્રગટ થયેલું એવું જ્ઞાન, આત્મજ્ઞાન, અનુભવ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન એક પ્રગટ થાય છે. જાતિ એની જુદી છે. એ સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ થઈ ગઈ. એક સમયમાં અનુભવ જ્યાં થયો આત્માનો ત્યાં ભવ છૂટી ગયા, ભવ રહ્યા નહીં હવે. આ વર્તમાનમાં ભવનો અભાવ થઈ જાય છે, પર્યાયમાં થોડા ભવો બે ચાર પાંચ હોય એ વાત ગૌણ છે. આ એવા સમ્યક દર્શને નમસ્કાર કરું છું એમ કહ્યું. એ વાત અહીંયા ચાલે છે કે 31મી ગાથામાં દ્રવ્ય ઇન્દ્રિયને જુદી કરવાનું કહ્યું કે અંતરંગમાં પ્રગટ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી. આ દ્રવ્ય ઇન્દ્રિય અને આત્મા, દ્રવ્ય ઇન્દ્રિય કાન મારો, આંખ મારી, આંખમાં મારા પણ થાપતો તો આ જળ આંખમાં હો અને કાન એમાં મમત્વ હતી, એ મમત્વ બધી છૂટી ગઈ. એ દ્રવ્ય ઇન્દ્રિય કોઈ મારી ચીજ નથી, એ તો પારકી ચીજ છે, એ તો જ્ઞેય છે.